તારીખ 18/4/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 516 અને 570 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 301.
કેટલાક લોકો જી શુભરાગને મોક્ષ માર્ગ માને છે. શુભરાગને મોક્ષ માર્ગ માને છે એટલે મોક્ષનો ઉપાય માને છે, બંધના અભાવનું કારણ માને છે. શુભરાગ પોતે બંધનું કારણ હોવા છતાં, એટલે આશ્રયરૂપ હોવા છતાં એને મોક્ષનું કારણ માને છે, અથવા ધર્મનું કારણ માને છે. કોઈ ધર્મ માને છે અને કોઈ ધર્મનું કારણ માને છે. એ બધો વિકાર છે. મોક્ષ માર્ગ માનો એને ધર્મ માનો, એને ધર્મનું કારણ માનો, એ બધી એક જ વાત છે. એને કલ્યાણનું કારણ માનવું, આત્માના હિતનું કારણ માનવું, એ બધી એક વાત છે. એને કહે છે કે પ્રભુ તું ક્યાં ગયો, શું કરે છે, એ ઘણી વિપરીત વાત છે. એકદમ બંધમાં જ મોક્ષને માનવાની વાત છે. એ ત્યાં પ્રશ્ન મૂક્યા કે આત્મામાં જવાને બદલે તું પરભાવમાં ક્યાં ગયો, અને આત્માના શુદ્ધ સમ્યક દર્શનના ચારિત્રના નિર્દોષ શુદ્ધ પરિણામ કરવાને બદલે તું આ શુભરાગના પરિણામ કરે છે, ધર્મ માનીને આ શું કરે છે? અનાદિનો છેતરાણો છે. એ સ્થાનમાં, એ ભાવમાં આ જીવ અનાદિનો છેતરાણો છે. પ્રધાનપણે ગુરુદેવ એવી વાત લીધી, ભાઈ તારા ગમે તે પ્રકારના શુભ રાગ હો, પૂજા ભક્તિ દયા દાન સ્વાધ્યાય આદિમાં આત્માના વિચાર સ્વરૂપનું ચિંતન મનન અનેક પ્રકારના ભલે હો, એમાં એમ નથી કે આ બીજી ક્રિયાના છે ને આ ક્રિયાના છે, બીજી ક્રિયાનો નિષેધ કરીએ ને આનો પક્ષ કરીએ, એવું આમાં નથી. સમસ્ત પ્રકારના જેટલા કોઈ પ્રકાર છે વિધવિધ, એ તમામ પ્રકારના શુભરાગ છે તે આશ્રયરૂપ છે, બંધના કારણ છે અને મોક્ષના કારણ બિલકુલ નથી. એ તો નથી, પણ અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહીં, ઉપરનો બોધ ચાલી ગયો છે કે પર્ગને એને જાણવાનું ને જે અવલંબન થાય, પર્ગને એને જાણવાનું જે અવલંબન થાય, એવું નીચે છેલ્લી નીતિમાં શબ્દ પડ્યો છે. દેવ ગુરુ શાસ્ત્રને જાણવાનું ને અવલંબન થાય, ભગવાનના દર્શન કરે, પ્રતિમાજીના દર્શન કરે, સાક્ષાત સમોસરણમાં દર્શન કરે, એવું પરગ્રહને અવલંબીને જાણવાનું જે થાય, ત્યાં એને રાગની ઉત્પત્તિ થયા વિના રહે. એવા જ્ઞાનના કાર્ય સાથે રાગને કાર્યની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. એટલે એ વાત તો ક્યાં રહી, પણ પરલક્ષવાળો જે જ્ઞાન છે એ પણ જીવનું નહીં. પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે, એનાથી ધર્મ થાય, ધર્મનું કારણ થાય, એ વાત તો એક બાજુ મૂકો કહે છે. પણ આ જ્ઞાનથી એ ધર્મ નથી. જે પર પદાર્થને અવલંબીને જાણનારું ઉત્પન્ન થયેલું જ્ઞાન, એનાથી પણ જીવને લાભ નથી. એટલે કે જેટલી કોઈ બહિર્મુખ વૃત્તિ છે, ચાહે તે જ્ઞાનગુણની હો, ચાહે તે ચારિત્ર ગુણની હો, કોઈ પણ ગુણની હો, જેટલી બહિર્મુખ વૃત્તિ છે એ તમામ બહિર્મુખ વૃત્તિથી આત્માનું સાધન થતું નથી કે ધર્મ થતો નથી, એનાથી આત્મા સધાતો નથી. એ વાત ચોખ્ખી છે. સારી ચર્ચા થઈ. પાંચસો તીર ચૌદ બોલ આવ્યા ને એના ઉપર કાયદો તો બીજી બેન સાથે રીબનની મુખ્યતા કેમ કઈ છે, આ જરા અટપટું લાગે છે. ત્રિકાળીને મુખ્ય કહીએ છીએ એમના શબ્દોમાં, પછી અહીંયા સંભળાવીએ. હમણાં તો બહુ લંબાણ છે, કાલે ચર્ચા એ ચાલુ ના થઈ ગઈ. શું કહે છે ત્યાં એક વાત ચાલી એટલી યાદ આવી કે દ્રષ્ટિ તો આત્મા ઉપર જ હોય છે, અને દ્રષ્ટિમાં તો કોઈ ફેરફાર કરવાનો પ્રશ્ન નથી. સાથે રહેલું જ્ઞાન પ્રયોજનને જે સ્વસંવેદન અને શુદ્ધતાનું જે પ્રયોજન છે, એ પ્રયોજનમાં વેદન છે આનંદાદીનું, એને લઈને એને મુખ્યતા આપી છે. એ મર્યાદિત વાત છે, અપેક્ષિત વાત છે. દ્રષ્ટિની અપેક્ષા એ તો એક શુદ્ધાત્મા જ છે, એ મતલબની ચર્ચા ચાલે. પ્રયોજનની અપેક્ષા એ ગૌણ નહીં કરવાનો. તારું જે પ્રયોજન છે એ સધાય છે કે નહીં, એ વાત તો તારે તપાસવી જ પડશે. જો તું શરીરને શરાણ સાથે ઘસે છો તો ધાર નીકળી છે કે નહીં, એ વાત તો તારે તપાસવી જ રહી. નહીતર તો ત્યાં ઘસારો આપવાનો પણ કારણ શું રહે છે. પણ બે ચાર વાતો બહુ સારી નીકળી, ભાવનાની વગેરે ભાવના થાય, મુનિદશાની ભાવના થાય, જ્ઞાનીઓને કેવળ જ્ઞાનની ભાવના થાય, એ આદિ ભાવનાઓ થાય છે. પણ એ ભાવનાને જોર ક્યાંથી મળે છે કે દ્રષ્ટિનું જે પરિણમન છે, શુદ્ધાત્મા ઉપર જે દ્રષ્ટિ મુકાણી છે, એનાથી જોર મળે છે. નહીંતર એ ભાવના જોર મને જોર આવતો નથી. બે ત્રણ વાતો ભણી હા કાલ છે. આ મુખ્ય મુખ્ય તો એ ભાવનાની વાત, અને ભાવનાને જોર મળે છે એ વાત દીધી હતી, અને વેદનની દ્રષ્ટિએ વેદનને કારણે જ ત્યાં મુખ્યતાની વાત કરી છે. પોતે પ્રવચન સારનો 20મો બોલ યાદ કર્યો હતો કે આવી વાત પ્રવચન સારના 20મા બોલમાં આવે છે. આ તો વચનામૃત 201માંથી છે, 513 છે પ્રવચનમાંથી. પણ અનુસંધાનનો વિષય અલિંગ્રહણનો 20મો બોલ છે, પ્રવચન સાર 172 ગાથા. એમાં પણ એ વાત આવે છે, ત્યાં એને આત્મા કહ્યો છે. કેમ કે જો આનંદ પ્રાપ્ત ન થાય તો પછી દ્રષ્ટિ મૂકવાનું પણ શું કારણ છે? આત્મા ઉપર દ્રષ્ટિ લઈ જાય એવું પણ શા માટે? આનંદ આદિની પ્રાપ્તિ થવી જોઈએ, પણ છતાં જે દ્રષ્ટિ જે રીતે ગ્રહણ કરે છે ને એ રીતે જે મુખ્યતા આવે છે એ મુખ્યતા વિશેષ છે. આ મર્યાદિત વાત છે, એટલી વાત સ્પષ્ટ થઈ ગઈ. વેદન તો છે જ, પણ પુરુષાર્થને કારણે પછી જે પરિણમન સમ્યક દર્શન થયા પછી જે દશા સહજ રહી, જેમાં કૃત્રિમતા ન કરવી પડે અને સહજ રહે અને ચ્યુતિ ન થાય, સમ્યક દર્શનથી ચ્યુત ન થાય, એનું કારણ સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ છે. પુરુષાર્થ સ્વરૂપની રચના કરવી, એટલે કોઈ પણ ગુણની શુદ્ધ પર્યાયની રચના થવી, એ પુરુષાર્થ ગુણનું કાર્ય છે. નિમિત્તમાં પુરુષાર્થ છે. આમ તો રુચિ એમની એવી પુરુષાર્થ છે, અને બીજું શું છે કે ત્યાં અહીંયા જે રુચિ છે એટલે અહીંયા જે દ્રષ્ટિ જે શુદ્ધાત્મા ઉપર છે એની મુખ્યતા લેવી જોઈએ. વિલન કરતા એ થોડી ચર્ચા ચાલી હતી. દ્રષ્ટિની જ મુખ્યતા એ વાત ચાલતી છે. આમ તો એમના શબ્દોમાં જ સાંભળવા જેવું છે, ઘણો સારો ખૂબ કાલે વિચાર આવ્યો. પરલક્ષ વાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત તો ક્યાંય રહી, એ વાત તો ઘણી દૂર છે. તું શુભરાગ નો હિમાયતી છો અને શુભરાગ ને મુખ્ય કરે છો, શુભરાગ ની પકડ છોડી શકતો નથી. એને એમ કહે છે કે અરે પ્રભુ શું કરે છે આ, જેમ કોઈ હીણું કાર્ય કરતા હોય એને માટે એમ કહેવાય કે અરે આ તમે શું કરો છો. એને એમ કહે છે કે શુભરાગથી ધર્મ થવાનું જે તારું બળ છે, ઊંધું જોર છે, શું કરે છો આ તમે. પ્રભુ કહીને સંબોધે છે કે અરે પ્રભુ શું કરે છે, સાંભળવા મળ્યું નથી. આ ધર્મનો ઉપાય કઈ રીતે છે એ તને સાંભળવા મળ્યું, એ રીતે જાણવા મળી નથી કે આમાં રીત તદ્દન જુદી છે. શુભરાગ થાય પણ એ ઉપેક્ષાને યોગ્ય છે, અને અપેક્ષાને યોગ્ય તો પોતાની શુદ્ધતાનો ધર્મ છે તે અપેક્ષાને યોગ્ય છે. એવું જે આખું પડખું છે એમાં ધર્મની ઉપેક્ષા થાય, શુદ્ધતાની ઉપેક્ષા થઈ જાય અને શુભની અપેક્ષા રહી જાય, એ તો એકદમ ઊંચું થઈ જશે. એમાં તો ધર્મ પ્રાપ્તિનો પ્રસંગ જ આવશે, એને અવસર જ નહીં આવે. અરે એની પ્રભુતા, એની ચમત્કારી શક્તિઓ અને ચમત્કારી એની પર્યાયો એની એને ખબર નથી. અંદરમાં જે આત્માની પ્રભુતા પડી છે, ત્રણ લોકનો નાથ પોતે પરમેશ્વર છે, એને શુભરાગના દીન પરિણામની જરૂર છે, શુભરાગના દીન પરિણામની મદદની એને જરૂર છે, એને એની ચમત્કારિક શક્તિઓને જોઈ નથી. અંદરમાં એક એક શક્તિનો પાવર કેટલો છે એ જોયું નથી. કારણ શુદ્ધ પર્યાય પ્રવચન કરતા ગુરુદેવે એક વાર એવું કહ્યું કે જુઓ તો ખરા, જે જ્ઞાનની પર્યાય જો અંતર્મુખ શુદ્ધાત્માની અભિમુખ રહે, એકબીજા એકબીજાને અડતા તો નથી, એટલે એકબીજા રૂપ થતા તો નથી, પર્યાય દ્રવ રૂપ ન થાય, દ્રવ પર્યાય રૂપ ન થાય, પણ જ્યાં અંતર્મુખ જ્ઞાનની પર્યાય સન્મુખ રહે તો એમાં કેવળ જ્ઞાન ફાટે. એની શક્તિ કેટલી કે જેની સન્મુખ થનારની આ સ્થિતિ થઈ જાય. માણસ નથી કહેતા કોઈ તમને જોઈને આનંદ આવ્યો કે તમને જોઈને ગુસ્સો આવ્યો, એમાં બીજું તો કઈ કર્યું નથી, ખાલી જોયા છે. એમ આ પરમાત્માની શક્તિઓ છે, એ શક્તિઓનું અવલોકન છે, અનુભવન જેને કહે છે કે આવો હું એમ જ્યાં જોવે છે એમાં એમ જોવે છે. પર તરીકે નથી જોતા પણ સ્વગ્ની પણ એ જ્ઞાન જોવે છે કે આવો હું, એ જોનારમાં કેવળ જ્ઞાન ફાટે છે. અંતર્મુખ જો ટકટકી લગાવે જેમ ત્રાટક સાધે છે ને પક્ષી, અમે ત્રાટક સાધે ત્યાં હેઠું પડે, કાચની સામે જોવે તો કાચને ફોડી નાખે, એને અડવાની જરૂર ન પડે, એટલી શક્તિ છે. એમ કહ્યું ભાઈ એકાગ્રતામાં એટલી શક્તિ છે. એમ જ્યાં અંતર્મુખ ઉપયોગ જ્યાં અંદર ત્રાટક લગાવે શુદ્ધાત્મા ઉપર, કેવળ જ્ઞાન ફાટે. મતી શુદ્ધ જે અનંતમાં ભાગે છે, કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે જે મતી શુદ્ધ જ્ઞાનનો જ્ઞાનાંશ છે, સાગ લઈને કેવળ જ્ઞાનમાં પરણી જાય, પૂર્ણ થઈ જાય, અંતર્મુખમાં પૂર્ણ થઈ જાય. આમ તો અંતર્મુખ તો એકાગ્રતાની અપેક્ષા કહેવાય છે, ખરેખર તો એક સમયમાં પૂર્ણ થાય છે. કેમ કે પહેલા સમયે મતિશ્રુત છે, કેવળ જ્ઞાન ના, આગળના સમયે, પૂર્વ સમયે મતિશ્રુત છે અને ઉત્તર સમયે કેવળ જ્ઞાન. કેટલી વાર લાગી? એક સમય લાગી. ખરેખર તો એમ છે કે નહીં? એમ છે. જે એક સમયમાં કેવળ જ્ઞાનને પ્રગટાવે એની મૂળ શક્તિઓ, અક્ષય ભંડાર શક્તિનો એનો ચમત્કાર કેટલો. અહીંયા કોઈ જાદુગર જે હાથમાં કાંઈ ન હોય ને મીટી બતાવી દે, હાકરનો ગાંગડો બતાવી દે, તો એમ થાય આ ત્યાંથી કેવું કામ કરે છે. આ તો સંસારી પ્રાણીને સીધો દિશામાં ફેરવી નાખે છે. ચાર ગતિના પરિભ્રમણને છેદીને સિદ્ધ થઈ જાય એવો ચમત્કાર છે. એની ચમત્કારતી શક્તિઓ અને એની ચમત્કારતી એની પર્યાયો ભગવાન મહાવીર સ્વામી દસમા ભાવમાં છે, સિંહની અવસ્થામાં છે. જંગલી પ્રાણી, હિંસક પ્રાણી, મનુષ્ય તો એને બીજા મનુષ્યને બીજા પ્રાણીઓ એનાથી દૂર ભાગે એવું છે. એ જે આ બાજુ હરણને થાપ મારે છે ત્યાં ઉપરથી પડકાર કરે છે મુનિ મુનિઓ, અરે સિંહ, એને ચમત્કાર લાગે છે કે અરે જંગલમાં તો મનુષ્યો મારી પાસે આવતા ડરે છે અને આ તો ચાયલા આવે છે, નજીક ચાયલા આવે છે મારી. આ તો શું કહેવાય? એક સેકન્ડ તો એ સિંહ આંચકો ખાઈ જાય છે, પરિણામ ફરી ગયા, અશુભમાંથી શુભમાં વાવી ગયું છે, કશાયની તીવ્રતા તૂટી ગઈ. દેવાન દિગંબર મુનિરાજને જોવે છે શાંતિના પૂતળા ભીમ છે, એ તો એનો તો દેદાર એવો હોય છે મુનિઓનો. ગમે એવો આ માર માર કશાય કરતો આવતો હોય મુનિરાજની પાસે આવે તો એક વાત એને એમ થઈ જાય, અરે આ તો શાંતિનો દરિયો છે, આખો બાહ્ય દેખાવમાં એવા શાંતિના પરમાણુ પરિણમે છે, પરમાણુમાં એ શાંત ભાવ પરિણમે છે, એવા મનનો હોય છે. બહુ વિરોધ થતો હોય, હિંમતનગરમાં બહુ વિરોધ થયો હતો, હિંમતનગરના મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે બહુ વિરોધ થયો કુકડિયા ને લોકો. હા હા, શું થશે ત્યાં વાળાને, એમ હતું શું થશે આ પ્રતિષ્ઠામાં આવે, આટલો બધો વિરોધ છે, ભંગાણ પડશે, શું થશે, કેમ કરશે. આ ગુરુજી ત્યાં પધાર્યા, બસ શાંત, કાંઈ વિરોધ નહીં, કાંઈ ગડબડ નહીં, ઉલ્લાસથી પ્રતિષ્ઠા થઈ ગઈ. તમે તક નહીં બોલ, મેં તો સાંભળેલી વાત. એ તો પુણ્યનો પ્રકાર છે, પુણ્યનો, યોગી જાતનો, દેવને શાસન પ્રભાવનાનો, વિશેષ પવિત્રતાની સાથે પુણ્ય હોય તો એ પવિત્રતાનો બાહ્ય દેખાવ પણ ઓર લાગે છે. કોઈ જ્ઞાનીઓને ન પણ હોય એ પણ સંભવિત છે, પણ છતાં અંદરની ચમત્કારી પર્યાયો છે ને શક્તિઓ છે આત્માની, એમાં તો કોઈ ભેર નથી, એ આત્માની પોતાની ત્યાં બોધ પામ્યા છે. મહાવીર ભગવાન એ દસમા ભાવમાં બોધ પામ્યા છે. એ જ વખતે સંથારો કરી લીધો છે, સિંહના ભાવમાં સંથારો કરી લીધો છે કે હવે આહાર પાણી મળી, પોતે આત્મા છે, શુદ્ધ પરમપદ પોતાનો અંદરમાં દેખ્યું છે. આ સિંહને આ માંસ ખાવું ને આ એટલો વિરાજ પામે છે, એ દેહ છૂટો તો છૂટો એની સાથે, દેહ તો ક્યાં હું છું, આ દેહનો ત્યાગ થાય તો આ દેહ રૂપે હું તો ક્યાં છું, પ્રશ્ન જ નથી. સંથારો કરી દીધો સીધા દેવલોકમાં. ઇંચમાંથી જે સીધા દેવ પછી દેવ મનુષ્ય દેવ મનુષ્યનો પરિણામ થાય છે. પણ એ પરિણામ બદલી ગયા ને, પરિણામ સમ્યક દર્શનમાં બહુ તાકાત છે. એક ક્ષણનું સમ્યક દર્શન કેટલી તાકાત ધરાવે છે એ ગઢનો વિષય છે. કસાય મંદતાનું ફળ છે, પણ આ તો સમ્યક દર્શન સહિતની કસાયની મંદતા છે. કે એ એમના એ ભાવમાં તો એમણે માંસાહાર કર્યો છે, સિંહ ખડ ખાય નહીં, વળી કોઈનો શિકાર કરેલો એ ખાય નહીં, કોઈએ મારી નાખ્યો હોય, બીજા સિંહે માર્યો હોય, બીજા વાઘે માર્યો હોય, હાથીએ માર્યો હોય, પ્રાણી એને અડે નહીં, પોતે મારીને ખાય. નો જડે તો ગોઠી ગઈ શિકારને, પણ એ કોઈ પ્રાણી એને મળે ને મારીને ખાય છે. એવા પરિણામ ક્રૂર હોય છે. એવા એ ભાવમાં એટલા પરિણામ કર્યા છતાં ભાઈનો પ્રશ્ન એ છે કે અશુભ તો આટલું બધું હતો, બે લોકમાં ઉપજી જાય છે. આયુષના બંધાણો હોય, ભલે અશુભના દરિયા ઘણા આવી ગયા હોય, પણ આયુષ ન બંધાણો હોય. અહીંયા એટલી કસાયની મંદતા અને શુદ્ધતા, બેનો યોગ એક સાથે, અશુભ ગતિનો આયુષ ન પડે. એવો નિયમ છે કે સમ્યક દ્રષ્ટિને અશુભ ભાવના ઉપયોગ કાળે આયુ બંધ ન પડે. અમે એવા કેટલાક બોલીતા છે, કોઈ પણ સમ્યક દ્રષ્ટિને નવા આયુષનો બંધ એનો અશુભ ઉપયોગ થયો હોય ત્યારે ન થાય. શુભોપયોગના કાળમાં જ એનો બંધ પડે, અને શુભ પ્રકૃતિ શુભાયુ શુભ ગોત્ર આદિ બંધાય, એને નામ કર્મ પણ શુભ બંધાય, શુભ પ્રકૃતિનું શુભ નામ, શુભ ગોત્ર અને શુભ આયુ એને પહેલા પડી જતો. નિગોદના લાયક વધારે છે, ચોર કસાય ન હોય તો નિગોદના લાયક કર્મંધાય છે, મન ચાલી જાય, નામનો આવરણનો વિશેષ કારણ છે. સામને તો કસાય ચિત્ર હતો એટલે મોક માગ્યા. સામાન્ય રીતે ધર્મ ધર્મની અંદર જે વિરોધતાનું કારણ હોય છે એમાં મન કસાયનું આચરણ ઘણા જીવોને હોય છે. આમ સતનો વિરોધ કરે, સત્પુરુષનો વિરોધ કરે, જ્ઞાનીનો વિરોધ કરે, પણ સાથે સાથે એનું મન કસાયના આચરણ હોય છે. એટલે કારણ કે ધર્મને ધર્મની એની અંદરનો પરસ્પર દખો થયો ને, એ તો એટલે પોતે પણ બીજી બીજી ક્રિયાઓમાં લાગે લાગે. એટલે ત્યાં શું છે કે કસાય એટલો બધો તીવ્ર ન થાય કે જેની જેને નારકીમાં જાય, પણ ચિરંચમાં તો જાય સહેલાય છે. ચિરંચમાં જાય પછી પરિણામ વધારે બગડી જાય, પછી તો વિચાર શક્તિ ચાલી જાય, એટલે નિરોધમાં જવાનું કારણ વધારે છે, નરક કરતા છે. કોઈ તીવ્ર કસાયથી વિરોધ કરે તો નરકમાં પણ જાય, પણ કસાયથી ન કરવાની જરૂર થાય તો જાદનું કારણ નિરોધમાં જવાનું થાય છે. ચાલે છે એટલે કોકની મતિ ચાલે છે કે એની મતિ ચાલે છે, એના પ્રયોજનમાં એને સાવધાની તો બધું રાખે છે. માનો કે એને વિરોધ કરવાનું પ્રયોજન છે તો એ ઝીણામાં જઈને સાવધાની રાખે છે, ઝીણામાં જઈને દલીલ ગોતી કાઢે છે, બુદ્ધિમાનનો બુદ્ધિમાન માણસ દલીલ ગોતે એવી શોધી કાઢે છે. એની જે મતિ છે એમાં તે વખતે પોતે જોડાય છે, આત્મા પોતે જોડાય છે, પોતે ઊંધા પુરુષાર્થ જોડાય છે, બરાબર ઊંધો પુરુષાર્થ કરે છે, અને એના પરિણામનો જે દોષ છે એનો ભાગીદાર બીજાને કેવી રીતે બનાવે? પોતાના પરિણામનો દોષ તો પોતે જ કરે છે, બીજો કરે છે તો પ્રશ્ન છે નહીં. અહીંયા તો આત્માનો મહિમા કર્યો છે કે અરે આત્માની ચમત્કારિક શક્તિઓ તો જુઓ, એનો અંદાજ લગાવવો મુશ્કેલ પડે. એક જગ્યાએ તો સુગાનીજી એમ કહે છે કે મુનિ દશામાં પ્રાણ જાય એવા ઉત્સર્ગ પરિશ્રમ પડે તો પણ મુનિ અડગ રહે છે, વિચલિત થતા નથી. એવો પુરુષાર્થ જે છે કે પ્રાણ છૂટે તો પણ એને પોતાની ધ્યાનસ્થ અવસ્થામાંથી વિચલિત થતા નથી, એ પુરુષાર્થ તો પુરુષાર્થના પિંડ એવા આત્માની શક્તિ પાસે અનંતમાં ભાગે છે. કેટલામાં ભાગે છે? અનંતમાં ભાગે છે. સોમાં ભાગે, હજારમાં ભાગે એમ નહીં. એવી ચમત્કારી પુરુષાર્થ શક્તિનો પણ છે, એક એક શક્તિની એવી અમર્યાદિત સ્થિતિ છે કે જેને માટે કોઈ ભાષાનો શબ્દ છે એ પહોંચી શકે એવું નથી, કે એને વર્ણવી શકે એવું નથી, કહી શકે એવું નથી. બેહદ છે, અસીમ છે, અમર્યાદિત છે, જેની ઉપમા ન આપી શકાય એવું અનુપમ છે એમ કહીને મૂકી દેવું પડે. એટલે એ તો ત્રિરાશી મુકાવે છે કે એક ક્ષણની પર્યાયમાં આટલી શક્તિ છે કે સિંહનું ખોલ્યું છૂટીને બે લોકમાં ઉપજે, એક ક્ષણની પર્યાયની આ સ્થિતિ છે. વસ્તુની તાકાતને શું વાત આવે, જે ત્રિકાળ એમને હોય છે પાછી એટલી શક્તિઓ ત્રણેય કાળે અક્ષય ભંડાર છે, કાંઈ એમાં ફેર પડે નહીં. અનંતકાળ પહેલાનું દ્રવ્ય જુઓ ને અનંતકાળ પછીનું દ્રવ્ય જુઓ, નિગોદની અવસ્થામાં રહેલું તે દ્રવ્ય જુઓ ને સિંહની અવસ્થામાં રહેલું તે દ્રવ્ય જુઓ, બસ એમને કાંઈ ફેર નથી જાય. એનું શાશ્વત તત્વ છે એની એને ખબર નથી. એટલે વિકારી પર્યાયથી શુભરાગના વિકાર ભાવથી ધર્મ કરવાનું ને હિત કરવાનું ચાહે છે, એ પોતાની શક્તિને ભૂલો છે એમ કહેવું છે. જે અન્ય ભાવથી હિત કરવા માગે છે એ પોતાની શક્તિને ભૂલો. આવો જે ભગવાન આત્મા તેની ઉંગતની શી વાત કરવી એમ કહે છે. એ વિષય 47 શક્તિના પ્રવચનો ચાલતા ત્યારે પણ કહેતા કોઈ વખત તો લગભગ તો એવું જ બન્યું છે કે એક શક્તિ ઉપર પ્રવચન આપે એટલે એક કલાક લાગે. હવે એમાં તો એક ટુકડો હોય, 6-8 શબ્દનો એક ટુકડો હોય, વ્યાખ્યા જ કરી હોય. એક એક શક્તિની વ્યાખ્યા અમરચંદ્રાચાર્યજીએ કરી છે કે સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. કેટલા 4 શબ્દો થયા, 3 શબ્દ. એના ઉપર પ્રવચન ચાલે એક કલાક, ત્યારે એમ કે આ એક કલાકે પૂરું પડે એવી ચીજ નથી. એ 3 શબ્દો ઉપર એક કલાક અધ્યાત્મનું રસદાર પ્રવચન ચાલે, સ્વસંવેદનના રસવાળો. કલાક ક્યાં યોજાય એ ખબર ન પડે, આમાં કલાકે પૂરું પડે એવું નથી. શબ્દો એને પહોંચે એવું નથી, એની વાત શું કરવી, એમ કેવી રીતે વાત કરવી. એકનું દ્રવ સ્વભાવનું ઊંડાણ છે, વિષયની બોળપે એટલી છે અને વિષયનું ઊંડાણ પણ એટલું છે. એટલે સંખ્યાએ શક્તિઓ એટલી અનંત છે કે એ અનંત શક્તિઓને, મોટા ભાગની શક્તિઓને તો નામ નથી આપી શકાતા, શબ્દો નથી લેતા. અરૂપી ચક્ર છે, અનંત શક્તિઓમાંથી આંગળીને વીઢે ગણાય એટલી શક્તિઓ અત્યારે ઉપલબ્ધ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આત્માનું ઉપલબ્ધ શાસ્ત્રો છે એમાં આત્માની અન્ય શક્તિઓમાંથી કેટલાના નામ છે શોધો. બે થી 3 આંકડા વધીમાં વધીને, આમાં તો 47 શક્તિનું 2 આંકડામાં વર્ણન એવું છે, પણ 100 આસપાસ કોઈ એથી વધારે શક્તિઓના નામ મળતા નથી. એ તો અનંત શક્તિઓ છે, એના નામ નથી. જેને નામ ના આપી શકાય એનું વર્ણન કેવી રીતે બીજું કરી શકાય? એથી વધારે ક્યાંથી વર્ણન થાય? બહુ બહુ તો નામ દઈ શકે. એવું વિશાળ આત્મગ્રહ છે, અનંત શક્તિઓ છે, અને એક એક શક્તિના સામર્થ્યને જોવો તો એટલી ઊંડ ભરેલી છે. કેટલી ઊંડ ભરી છે કે એનું તળિયું હાથ ના આવે એટલી ઊંડ ભરેલી છે. એ ગુરુદેવ દ્રષ્ટાંત એક વખત આપેલો કે સમુદ્ર ને તો તળિયું છે, પોતાને ખ્યાલ નતો ભૂગોળ નો, એટલે પૂછ્યું કે આ સમુદ્ર કેટલો ઊંડો છે. આ તો અરબી સમુદ્ર ને બંગાળ નો ઉપસાગર ને એ તો બધા છીછરા છે. મહાસાગર ઊંડા છે, એ આટલાન્ટિક મહાસાગર છે ને પેસિફિક મહાસાગર ઓશન ને અને સી કે છે, બે ઓફ બેંગાલ સી કે છે, અરબિયન સી એમ કે છે, એને ઓશન કે છે. અંગ્રેજી ભાષામાં એટલે એ નાના સમુદ્ર અને મોટા સમુદ્રના વાચક શબ્દોમાં તફાવત છે. સાગર અને મહાસાગર એ 5.5-6 માઇલ થી વધારે ઊંડો નથી. 5.5-6 માઇલ નીચે જાય તો તળિયું આવે છે, જમીન આવે છે. તો એક વખત પ્રશ્ન પૂછાય કે આ પૃથ્વી ઉપર જમીન વધારે કે પાણી વધારે? ભૂગોળ જાણતા હોય એમ કે પાણી વધારે. ગુરુદેવ કે ના ના, જમીન વધારે છે. બધાને ન એ લાગે કે ગુરુદેવ અધ્યાત્મની ચર્ચા કરે, પણ ભૂગોળની ચર્ચા આજે પહેલી વહેલી કાઢે, એવો વિષય જ ન ચર્ચાય ત્યાં. બરાબર, વાત પોતાને બીજી લીધી હતી. કેવી રીતે પાણીની નીચે પણ જમીન છે? પછી કે કેટલું ઊંડું હશે વધારે ને વધારે? તો કે 5.5-6 માઇલ. તો પણ આ આત્માના સામર્થ્યના સમુદ્રને, એક એક ગુણના સામર્થ્યને, જ્ઞાન શક્તિ લ્યો, આનંદ શક્તિ લ્યો, એને તળિયું જ નથી નીચે. તે એવડો મોટો જ્ઞાનનો સાગર છે ને એવડો મોટો આનંદનો સાગર છે કે નીચે કોઈ તળિયું જ નથી, અહીંયા હદ જ આવતી નથી. આવો મોટો સાગર એમ કરીને પછી એ વાત એની ઊંડપની શ્રી વાત કરવી માપ આપી જાય. મતિસ્વરૂપ જ્ઞાનમાં એનું માપ આપી જાય. પ્રત્યક્ષ પરોક્ષ થી વધારે નહીં. આંધળો માણસ સાકર ખાય, દેખતો માણસ સાકર ખાય, તો બે ના જ્ઞાનમાં કેટલો ફરક? કે આકાર અને રંગ ન દેખાય એટલો ફરક આંધળાને, સ્વાદમાં તો બિલકુલ નહીં. જેટલો દેખતો ખાય ને સ્વાદ આવે, એટલો જ આંધળો ખાય ને સ્વાદ આવે, કે કઈ ફેર પડે? બિલકુલ એક સરખો સ્વાદ. એમ જાતિ વેદનની જાતિ બે ની એક છે, સમ્યક દર્શન બે નું એક છે. મોટી વાત એ કે બે નું સમ્યક દર્શન, એક 3 ઇંચ નું સમ્યક દર્શન અને એક સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ નું સમ્યક દર્શન લ્યો. કોઈ છે અનુભવની જાતિ અપેક્ષાએ કે કોઈ છે? એ બોલાવી ગયા આપણે, એ બોલ હમણાં જ આવી ગયા પ્રવચન સારની 46-47 ગાથા ઉપર એ વાત આવી ગઈ. અનુભવની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ અને કેવળી અને શુદ્ધ કેવળીમાં 453 છે. કેવળી અને શ્રુત કેવળીમાં તફાવત નથી. શ્રુત કેવળી એટલે અહીંયા 4th ગુણસ્થાન વર્તીને શ્રુત કેવળી કીધા છે. માટે વિશેષ જાણવાની આકાંક્ષાના ક્ષોભથી બસ્થાવ. કેવળી અને શ્રુત કેવળીમાં વધુ ઓછું જાણવાનું ભેદ છે, પણ તે ભેદ અત્યંત ગૌણ છે. થોડો ગૌણ નથી પણ અત્યંત ગૌણ છે. કેવળી એકી સાથે પરિણમતા સમસ્ત ચૈતન્ય વિશેષો વાળા કેવળ જ્ઞાન વડે શુદ્ધ અખંડિત આત્માને આત્મામાં આત્માથી આત્મામાં અનુભવે છે અને શ્રુત કેવળી ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્ય વિશેષો વાળા શુદ્ધ શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધ અખંડ એક આત્માને આત્માથી આત્મામાં અનુભવે છે. આમ આત્મ અનુભવનમાં કેવળી તે શુદ્ધ કેવળી તુલ્ય જ છે. સ્વરૂપ સ્થિરતાની તારતમતારૂપ ભેદ છે, ભેદ તફાવત એટલો સ્થિરતા પૂરતો છે. માટે ઘણું જાણવાની ઈચ્છારૂપ ક્ષોભને છોડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયરૂપ સ્વરૂપમાં નિષ્ફળ રહેવું યોગ્ય છે. પ્રવચન સારની 33મી ગાથામાં આ વિષય ચાલ્યો છે. એક પાછળ 457માં એ વાત છે કે ભગવાનની વાણીથી નહીં નિમિત્તથી થયેલા જ્ઞાનથી નહીં, પરલક્ષી જ્ઞાનથી પણ નહીં, પરંતુ સ્વલક્ષી જે ભાવ સ્વરૂપ છે તેનાથી આત્મા જણાય છે. તે ભાવશ્રુત જ્ઞાન પણ અને કેવળ જ્ઞાન બેની ઉપાધિને ફેર કરી કાઢી નાખો એમ કહે છે. શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન એ જ્ઞાનને લાગેલી ઉપાધિ છે, જ્ઞાનને પૂંછડું લાગ્યું છે.
બરોબર,
આ ઉપાધિ કહે છે ને, BA LLB નું પૂંછડું એ ઉપાધિ છે. એ જ્ઞાનને લાગેલું પૂંછડું બેનું કાપી નાખો તો બે જ્ઞાન જ છે એમ કહે છે, કે જે બંને આત્માને વિષય કરે છે એમ કહેવું છે. એવા ભાવસ્વરૂપ જ્ઞાનથી આત્માને જાણે કે કેવળ જ્ઞાનથી આત્માને જાણે, પણ એ જાણવાના અનુભવમાં ફેર બેનો વિષય એક સરખો છે. કેવળ જ્ઞાની ઓછા આત્માને જાણે, અપૂર્ણ આત્માને જાણે, આત્માના અમુક ભાગને જાણે, શ્રુત જ્ઞાની કેવળ જ્ઞાની બધા ભાગને જાણે, પૂર્ણ આત્માને જાણે એવું કાંઈ છે નહીં. બંને પૂર્ણ આત્માને જાણે, બંને પૂર્ણ આત્માને જાણે, એક સર્વભેદથી જાણે છે, એક અભેદથી જાણે છે. ભેદ નથી કરતા, પણ ભેદનું પ્રયોજન નથી, ભેદનું કોઈ કામ નથી, ભેદથી જાણવું કોઈ કામનું નથી, એ નકામી ચીજ છે, માટે કાઢી નાખી. પાતાળ કુવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કુવામાંથી શેરડા અને ફુવારા ફાટે. અંદર જે અક્ષય જ્ઞાન ભંડાર ભર્યો છે, જ્યાં અનુભવ થયો ત્યાં એ પાતાળ ફૂટ્યું. હવે જે જ્ઞાન આવશે એ અક્ષય ભંડાર માંથી આવશે, સ્વભાવ જાતિનું જ્ઞાન આવશે એમ કહેવાય. આ પાતાળ કુવા કહે છે ને, ડ્રિલિંગ કરે છે પાતાળ, એ પાણી પછી સદાય નીકળ્યા જ કરે. 24 કલાક નિરંતર અંદર પાણીનો પ્રવાહ મળે છે. ઘણા વર્ષ પહેલા વિરમગામમાં છે ને, ગરમ પાણી નીકળે છે, કડકડતી ટાઢ હોય એવો શિયાળો હોય તો અંદરથી ગરમ પાણી ધોધ બહાર આવે. 24 કલાક એક ક્ષણ પણ એમાં આતરો પડતો નથી. એ પાતાળ કુવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષણા કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય. લક્ષના કારણથી આત્મા ઉપર લક્ષ ગયું એમ, એ કારણ પડી ગયું અંદર, એટલે અનુભવ થઈ ગયો છે. એનાથી આત્માના લક્ષ્ય જે જ્ઞાન ઉત્પન્ન થયું તે જ્ઞાન જ્ઞાનના પાતાળ કુવામાંથી શેરડા અને ફુવારા ફાટે. એ જ્ઞાનનો પ્રવાહ સાદી અનંતકાળ પર્યંત પછી ચાલ્યા જ કરે છે. એ સ્વભાવ જાતિનું જ્ઞાન ક્યારે પછી બંધ પડતું નથી. અસંખ્ય સમય પૂરતું એ અલ્પજ્ઞ સ્થિતિમાં રહે છે, મતિશ્રુતની દશામાં, પછી પૂર્ણ જ્ઞાન રૂપે સદાય રહે છે. જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે એ પૂર્ણ જ્ઞાન છે, એ પૂર્ણ જ્ઞાન રૂપે સદાય રહે છે સાદી અનંતકાળ. એ સાદી અનંતકાળના કાળ પાસે સાધક દશાનો કાળ સમુદ્રમાં બિંદુ જેટલો છે. આ ઘણા પ્રશ્ન કરે છે ને, કે આ કેમ આમને બે ભવ ને, કેમ આમને ચાર ભવ ને, કેમ આમને એક ભવ ને, કેમ આમને પાંચ છ ભવ ને, એ કાંઈ નથી. હવે અસંખ્ય સમય છે, સાધક નો કાળ છે, અસંખ્ય સમય છે. અને એ સિદ્ધના અનંત કાળ પાસે, તે જ આત્માના સિદ્ધના અનંત કાળ પાસે કેટલો નાનો છે કે સમુદ્રની આગળ બિંદુ જેટલો છે. એક પાણીનો છાંટો એવું ફરફર આવે ને કેમ થઈ જાય, પાતળો છાંટો આવે છે એટલો સૂક્ષ્મ છાંટા જેટલો કાળ છે અસંખ્ય કાળ. એમાં લોકો માથાકૂટમાં પડે છે, આને કેમ વાર લાગી, આને કેમ વાર લાગી. ભાઈ એને વાર લાગી તને ખબર, વાર લાગવા જીવનમાં કાંઈ એક સમયની યોગ્યતા છે, એનો કઈ લાંબો વિચાર કરવા જેવું નથી. પાંચસો ને સોળ થી પાંચસો સત્તર ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત, એ તો સર્વ આગમના મંથન નો સાર છે. ક્રમબદ્ધ પર્યાય નો સિદ્ધાંત આત્માના જ્ઞાયિક સ્વભાવના અવલંબન સાથે અપેક્ષિત હોવાથી અને પુરુષાર્થની એમાં કિંચિત માત્ર હાનિ થવાનો કોઈ પ્રસંગ નહીં હોવાથી એને આગમના મંથનનો સાર કહેવાય. અહીંયા કયો છે ગુરુદેવ, એ વિષય સામાન્ય રીતે જોવામાં આવતો નથી. આગમોમાં પણ એ વિષય સીધો જોવામાં આવતો નથી. આમ કાર્તિકીયનું પરીક્ષામાં એ વિષય તો છે, 121-22-23 ગાથામાં એ વિષય છે. મૂળ આચાર્ય જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે પર્યાય થવાની તે જે દ્રવ્ય જે ક્ષેત્ર જે ભાવ અને જે કાળ કાર્ય થવામાં જે થવાનું તે થવાનું, એમાં કોઈ બીજો ફેરફાર થતો નહીં. એવું જે સર્વજ્ઞના જ્ઞાનને સિદ્ધિ કરનારું વચન છે, આગમ વચન છે કાર્તિકીયાનો પ્રેક્ષા, એ ન્યાય છે. એમાંથી વિતરાગતા નીકળતી હોવાથી અને એમાંથી પર્યાય સંબંધીનું કર્તૃત્વ તૂટી જતું હોવાથી એ ન્યાય અનુસાર અહીંયા એને આગમના સાર સિદ્ધાંતનો સાર કહેવામાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. સર્વ જે આગમ છે એમાં સાર એટલા માટે કહ્યું કે વિતરાગતા તે સાર છે, સર્વ આગમનો સાર વિતરાગતા છે. તો અહીંથી વિતરાગતા ઉત્પન્ન થતી હોવાથી આને પણ એ વાત લગાવવામાં આવે. અકર્તૃત્વ જે ઊભું થાય છે એ વિતરાગતામાં જ ઊભું થાય છે, વિતરાગતામાં જ અકર્તૃત્વ છે. સરાગીપણામાં તો અકર્તૃત્વ નથી, એને તો ત્યાં રાગનું કર્તૃત્વ છે. ખાસ કરીને મિથ્યાત્નું જે મિથ્યાત્ની દશામાં જે રાગાદીનું ને પર્યાયનું કર્તૃત્વ છે એ છોડાવવા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પ્રારંભની ગાથામાં આ સિદ્ધાંત નિહિત છે, છુપાયેલો છે. ત્યાંથી કહી દો છે ને કર્મ નિયમિત શબ્દમાંથી વાત કાઢી છે. પછી તો એ સંબંધીના ઘણા ન્યાયો છે જે ગુરુદેવશ્રીના પ્રવચનોમાં એ વખતે આવેલા અને પુસ્તકાકારે પણ પ્રસિદ્ધ થયા છે. એવા બીજા અનેક ન્યાયો એમાંથી પોતે કાયદા છે કે જે ન્યાયથી આત્માને ન્યાય મળે. ન્યાય મળે એટલે વિતરાગતામાં જવાનું કારણ એક મળે. એવા અનેક ન્યાયો પોતે એમાંથી પોતાના શ્રુત જ્ઞાનની કળામાંથી ખીલીને આવેલી ઇચ્છિત છે. નહીંતર માત્ર ક્રમબદ્ધ એકલા શબ્દમાંથી આટલો વિસ્તાર કરવો એક અસાધારણ શ્રુત જ્ઞાનના સામર્થ્યને જ પ્રસિદ્ધ કરે છે, બીજું કાંઈ નથી. ગુરુદેવનું જે શ્રુતનું સામર્થ્ય કેટલું હતું એમાંથી પ્રસિદ્ધ થાય છે. એક ક્રમબદ્ધ શબ્દમાંથી સંખ્યાબંધ ન્યાયો કાયદા છે. આપણે પ્રતિ વખત બધા માનીએ પણ સેંકડો ન્યાય કાયદા છે. એનો મુખ્ય ન્યાય એ છે, બધાનો શિરોમણી, કે હું જ્ઞાયક છું એવી જે સ્વરૂપ તરફ ઢળવાની જે મુખ્ય વૃત્તિ છે, કે જેને લઈને પર્યાયોની ઉપેક્ષા થતા પર્યાય તો ક્રમબદ્ધ થાય છે તે થાય છે, એની સામે શું જોવાનું નહીં, એવી જે ઉપેક્ષા થાય છે એનો મુખ્ય ન્યાય છે. પહેલા તો પુરુષાર્થ કરવો એ તમે કોને માનો છો એ નક્કી કર્યા પછી એનો જવાબ નક્કી થાય.
બરાબર,
એક મોટી વાત અહીંથી આ ક્રમબદ્ધના સિદ્ધાંતની સામે પુરુષાર્થ નથી થતો, કે પુરુષાર્થ ન થાય, કે પુરુષાર્થ ઉડી જાય, કે પુરુષાર્થની સામે આ વાત ઉભી થઈ જાય છે વિરુદ્ધમાં, એવો એક આભાસ થાય છે, ન સમજાય છે એને. પણ પુરુષાર્થનું શું સ્વરૂપ એ નક્કી કર્યા પછી એ વાતને ઉભી રહે. જો સમ્યક પુરુષાર્થનું જે અસલ સ્વરૂપ છે, કુદરતી સ્વરૂપ છે, કે જે પુરુષાર્થ ઉત્પન્ન હોવા છતાં જેમાં કરું કરુંનો ભાવ નથી, એ પોતે જ અકર્તા સ્વભાવિક પરિણામે છે પુરુષાર્થ છે. એ જો સમજાઈ જાય, પુરુષાર્થનું સ્વરૂપ જો સમજાઈ જાય, તો આ ક્રમબદ્ધની સામે પુરુષાર્થની વાત સામે સામે થઈ જાય છે એ વાત રહેતી. જરા વિચારમાં લેવો પ્રશ્ન છે, અને બહુ ઊંડા વિચાર, ઊંડો વિચાર માંગે એવો પણ પ્રશ્ન છે. કેમ કે તકલીફ પોતાને શું થાય છે, કે મારે શું કરવું, જો હું ક્રમબદ્ધને હાથમાં લઉં છું તો મારે આત્માની, મારી આત્માની પર્યાયમાં શુદ્ધતા કરવાનો પુરુષાર્થ એ ક્રમબદ્ધમાં લઈ જવો, કે મારે કઈ કાર્યાન્વિત થવું એ દિશામાં. અહીંયા માણસને મૂંઝવણ થાય નથી, થાય એવું કઈ પ્રશ્ન તદ્દન અસ્થાને છે એવું નથી, અને એનો રસ્તો ન નીકળે તો મૂંઝવણ પણ થાય. કેમ કે સામે સામે એ વિષય વિરોધ ઊભો થાય, કે જો હું ક્રમબદ્ધને મુખ્ય કરું તો મારી પર્યાયમાં શુદ્ધતા કરવાની વાત મારે કેવી રીતે ઉપાડવી, એનો ઉપાડ કેવી રીતે કરવો, જો શુદ્ધતા કરવા સંબંધીનો કાંઈ ને કાંઈ મારે પ્રયત્ન કરવો ઘટે છે એમ જો મને લાગે છે, તો પર્યાયની ક્રમબદ્ધતાનું શું આ મૂંઝવી વાત. પણ બે એક સાથે છે, એવી તો ઘણી વાતો પરસ્પર વિરુદ્ધ એક સાથે ઊભી થાય છે. આ તો એક પોઈન્ટ છે દ્રષ્ટાંત રૂપે, એવી બીજી ઘણી વાતો છે. જેમ કે દ્રષ્ટિની અપેક્ષાએ એકલા દ્રવ્યનો જ સ્વીકાર છે, એટલે તો કાલે બધી બહેનની ચર્ચામાં આવી પ્રશ્ન મૂક્યો હતો સામે, કે વેદનની અપેક્ષાએ વેદનની મુખ્યતાની વાત અહીંયા ચાલે છે, તો કોઈ વાત એવી પણ આવે છે કે આ જ્ઞાન વેદન તો શું કેવળ જ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્યમ પ્રભાવમ હેમ રીતે આવે છે. અક્રોસ કાલે કાયલા પ્રશ્ન કર્યો, દ્રવ્યની મુખ્યતા છે ને દ્રવ્ય દ્રષ્ટિમાં તો ત્યાં સુધી પણ આવે, કેમ કે આશ્રય કરવાનો નથી, અને બે સાથે ચાલે છે, પ્રયોજન છોડતો નથી, પ્રયોજનની અપેક્ષાએ પ્રયોજનની મુખ્યતા પણ છૂટતી નથી, અને દ્રષ્ટિ પણ ફરતી નથી. આ બે વાત એક સાથે ચાલે છે. સાધક જીવને મુનિ દશા અને કેવળ જ્ઞાનાદિની પર્યાયની ભાવના પણ થાય છે, અને બીજી બાજુ એની દ્રષ્ટિ એમ કે છે, જો દ્રષ્ટિને વાચા આપીએ તો, કે મારે તો આ શુદ્ધાત્માથી એટલો જ હું છું, બાકી હું છું જ નહીં, પછી માથાકુરસી જોઈ ન જોઈ પ્રશ્ન મારે ક્યાં છે. જો દ્રષ્ટિને વાચા આપીએ તો એ એમ કહેશે, કે મારે તો આ ત્રિકાળી પરમાત્મા હાથમાં આવી ગયો છે, મારું સર્વસ્વ મને મળી ગયું છે, હવે મારે કઈ મેળવવું એ વાત મારે નથી, કેવળ જ્ઞાને કરવું એ વાત મારે નથી, પુરુષાર્થ કરવો એ વાત મારે નથી, વાત મારે પૂરી થઈ ગઈ. દ્રષ્ટિકોણ એમ કહેશે, છતાં સાથે ઉપજેલું જ્ઞાન ચારિત્ર આદિ ભાવનામાં પર્યાયની અપૂર્ણતા આદિ અને ભાવના આદિ બુદ્ધિમત્તા સાથે એ દ્રષ્ટિની સાથે સાથે જ ચાલે છે.
બરોબર
નથી ચાલતું એમ નથી, પરિણમન ચાલે છે. એવું પરિણમનમાં ગુણ વિશેષતાને કારણે એવું અટપટું પરિણમન એક દિશામાં એક સાથે હોય છે, યુગપત હોય છે, અને એમાં કાંઈ વિરોધ નથી, કાંઈ વિરોધ નથી. જો ત્યાં વિરોધ નથી તો અહીંયા પણ વિરોધ નથી. જો ત્યાં દ્રષ્ટિ કેવળ જ્ઞાનની પર્યાયને મોક્ષની પર્યાયને ન સ્વીકારતી હોય છતાં જ્ઞાનાદિમાં એનો વિરોધ નથી તો અહીંયા પણ ક્રમબદ્ધને સ્વીકારતા પુરુષાર્થનો વિરોધ ઊભો થતો એ વાત સ્પષ્ટ. માત્ર પુરુષાર્થનું સ્વરૂપ સમજાવવું જોઈએ, પછી એ વાત ઊભી રહેતી નથી. આ વાત અહીંથી એટલે પૂજ્ય ગુરુદેવથી બહાર આવી છે, એ વાત આગમમાં પડેલી હતી, છતાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એનો વિસ્તાર કરીને એ વાતને પ્રસિદ્ધ કરી સારી રીતે એ વાત ફેલાવો પામી તત્વજ્ઞાનના ક્ષેત્રમાં એનું એક સારું એવું પ્રતિષ્ઠાપન થયું. એ વાત પ્રતિષ્ઠાને પામી સારી રીતે નથી તો આગમમાં છુપાઈ ગયું, એ તો પોતે આગમમાંથી કાઢેલી વાત છે, પણ એ બહાર આવી છે. એ પહેલા આ વાત હિન્દુસ્તાનમાં ક્યાંય પ્રસિદ્ધ નહોતી, નહોતી એટલે પ્રસિદ્ધપણે નહોતી, આગમમાં પડેલી હતી પણ પ્રસિદ્ધતા પામી નહોતી. ક્રમબદ્ધ એ પરમ સત્ય છે, એ ક્રમબદ્ધ છે, એ પરમ સત્ય છે, એ સત્ય સત્યનું સ્વરૂપ છે. પરમ સત્ય છે એટલે પોતે જ એ સત્યનું સ્વરૂપ છે. જો સર્વજ્ઞ છે એ પરમ સત્ય છે તો સામે ક્ષય દ્રવ્યોની ત્રણેય કાળની અવસ્થાઓની ક્રમબદ્ધતા એ પણ પરમ સત્ય છે. જેટલા સર્વજ્ઞ સત્ય છે, પરમાત્મા જેટલા સત્ય છે એટલું સામે આ સત્ય છે. કેમ ફેર પાડશો પરમ સત્યમાં, કેમ ફેર પાડશો? જો અહીંયા સર્વજ્ઞ સત્ય છે તો એ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય એટલો જ સત્ય છે કે અસત્ય છે? એ જ્ઞાન, જો પોતાનું જ્ઞાન સત્ય છે તો જ્ઞાનનું જ્ઞેય પણ એટલું જ સત્ય છે. તો જ્ઞાનનું ક્રમબદ્ધ પર્યાયો તો કેવળ જ્ઞાનનું જ્ઞેય છે કે જે શ્રુત જ્ઞાનમાં પણ સંમત કરી શકાય.